સ્વભાવ જયારે ઉગ્ર હોય, અંજનો સ્વભાવ ઉગ્ર હોય, એ વડીલોનું અપમાન કરતા સહેજ પણ સંકોચાય નહીં. હવે સુમંતજીને જે માન આપે છે મહારાજ દશરથજી, રાજા છે, વશિષ્ઠજી મહારાજ કુલગુરુ છે, એમને પણ એટલો જ આદરભાવ આપે છે. અને એમની પત્નીઓ જયારે સીતાજીને સમજાવે છે કે તું મેં કહું તો નહીં, બન નહીં દિન્ના, કે વહુ રાણી, વહુ બેટા, તમને તો વનવાસ નથી આપ્યો ને, સો સુની તમુકી ઉઠી કઈ કઈ, એનાથી ના જીરવાયું કઈ કઈ જી, કે સીતા અહીંયા રહેશે તો મારા ભરતને રાજ્ય મળ્યા પછીથી અહીંની જે બધી માહિતી છે બધી પહોંચાડશે. તો એટલે આ બધું કઈ કઈને ન ગમ્યું. આ બધા શા માટે શિખામણ આપે છે, શા માટે આમ અવળી વાતો કરે છે, એ પ્રમાણનો વિચાર કરીને સો સોની તમકી ઉઠી, એકદમ તળીકી ઉઠ્યા કઈ કઈ. અને સીતાજી તો કઈ બોલ્યા નથી બધાની શિખામણ સાંભળ્યા પછી, એટલે એમ સમજ્યા કઈ કઈ, એમ સમજ્યા કે હવે આ મારા તરફથી બાજી ખસતી જતી લાગે છે. કદાચ આ શિખામણ પ્રમાણે જો સ્વીકાર થઈ જાય અને પરિસ્થિતિ સર્જાય તો સીતાજી મૌન હતા, બીજું કોઈ બોલે તે પહેલા તકનો લાભ લઈને સમય ખાલી પડ્યો હતો, બધા ચૂપ હતા. સમજાવવા જેટલું બધું જ ચરમસીમા સુધીનું સીતાજીને સમજાવી દીધેલું છે. પણ એવું લાગે કે ભલે કઈ કઈ જે રાજપત્ની છે અને સીતાજી હજુ હમણાં જ પરણીને આવ્યા છે, નાના છે, છતાંય કઈ કઈ સાસુ તરીકે નિષ્ફળ ગયા છે અને સીતાજી પુત્રવધુ તરીકે ખૂબ જ આગળ વધીને સફળ થયા. સિંહ સકુચ બસ ઉત્તર નદી, કોઈ પણ ઉત્તર આપ્યો નથી, કોઈ પણ જવાબ, કેવી રીતે જવાબ આપવું? આ તો પરિવારના વડીલોમાં સૌથી વડીલ, એમણે મને આટલી બધી શિખામણ આપી છે. હવે મારે શું નિર્ણય કરવો? જવું એ તો નક્કી જ છે સુખ દુઃખના ભાગીદાર તરીકે, પત્ની તરીકે, પણ આ બધાની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે કરાય? જેમ કપિલ ઋષિને, કપિલ ઋષિએ આસન આપ્યું પોતાની પત્નીને, તો જોયું કે આ તો મહાન ઋષિ છે, અનાદર ન થાય અને એ આસન ઉપર બેસાય પણ નહીં તો પણ અવિવેક ગણાય, કે આવી મોટી વિભૂતિ સામે ભલે આસન આપે છતાંય એમણે એમનો વિવેક છોડ્યો, પણ હું મારી મર્યાદા કેમ મૂકું? વિવેક ન છોડ્યો, આદર માટે, સ્વાગત માટે આસન આપ્યું, પણ માત્ર હાથ જ મૂકી અને આસનની નીચે બેઠા. આ વિવેક, આ વ્યવહાર, આપે મારું સ્વાગત કર્યું, હું સ્વીકારી લઉં છું. ઘણીવાર કોઈ બહુ જ નાનો માણસ, બહુ જ ગરીબ માણસ ભેટ લઈને આવે, જોઈએ બિલકુલ સામાન્ય માણસ છે, એને 101 કે 501 મૂક્યા હોય, તેનો 1 રૂપિયો લઈ લઈએ અને લે આ 500 કે 100 તારા ઘરમાં બહુ જરૂર છે, તું વાપર. ઘણી વાર આપણે પાછા કરી તો એ થયું, એનો અસ્વીકાર પણ નહીં અને એનું મન પણ સાચવી લેવાય, અવિવેક પણ ન કહેવાય. છતાંય ના બાપજી, આ તો મેં માનેલા જ હતા, અને ના પાછા તો નથી લેવાના, હું ગમે તેમ કરીશ પાછા. એક આવો પણ ભાવ. અહીંયા આગળ સીતાજી બોલ્યા પણ નહીં, કોઈ પણ ઉત્તર ના આપ્યો. સમજ કરવો શું? એટલે આ જે એક સ્થિરતા હતી, શાંત અવસ્થા, કોઈ બોલ્યું તે વખતે જ સમયનો લાભ લઈને ઉશ્કેરાયેલા છે. કઈ કઈ તો ઉશ્કેરાયેલા જ છે. તરત જ એનો લાભ લઈને એકદમ તડુકી ઉઠ્યા. જેમ ઘરની અંદર બધું વ્યવસ્થિત ચર્ચા ચાલતી હોય, કોઈને ન ગમતું હોય, એનાથી કઈ કઈ થતું હોય નુકસાન, તો તરત તડુકી સમજે ઉઠે. શું સમજો છો? હજુ કઈ અમે થોડા થઈ ગયા છે, અમે છે બેઠા જ છે. તો આમ અંદરનો અહંકાર ભભૂકી ઉઠે, એમ સીતાજીનો અહંકાર ભભૂકી ઉઠ્યો. કઈ કઈ નો અહંકાર ભભૂકી ઉઠ્યો અને અંદરથી એકદમ તડુક્યા, અને તરત જ આગળ આવીને શું કર્યું? આટલા બધા સમાજની અંદર પાછો બહુ અવિવેક થાય એ તો સારું ના કહેવાય. અવિવેક તો કરી દીધો છે, પણ કઈ કઈ જે મૃદુબાની થી બોલ્યા છે, બહુ ધીરે ધીરેથી. પણ જયારે મારા દશરથજી ગાડી બોલતા હતા ત્યારે તો મોડા ફાટ બોલતા હતા. આને મોલ બેસાઈ કે મોહી, ભરત કી રાવર પૂત ન હોય. આવા ન બોલવાના શબ્દો કઈ કહીએ કે જે આજે ઘણી જગ્યાએ જ્યાં જોઈએ ત્યાં શબ્દો સાંભળવાના આવે દાંપત્ય જીવનની અંદર. કેટલા બધા વપરાય, કારણ કે 500 ની નોટ ને 1000 ની નોટ જેમ કઈ એનો છો નથી રહ્યો, એમ વપરાયા કરે. એટલે પહેલાના જમાના આપણને ખબર છે, આજથી 50 વર્ષ પહેલા હોવાની નોટ જોવાની ના મળે, ખાસી મોટી આ પાના જેવડી મોટી હોય. અને હવે તો 1000 ની પહોંચે એક બધાના ખિસ્સામાં પાકીટમાં હોય. એમ કઈ કહી જઈએ, બસ બધાની વચ્ચે આમાન્ય તોડીને એકદમ છતાંય પાછા ધીરા પડી ગયેલા, શાંત થઈને લો હવે આ મુનિપટ એટલે વલકલ. અને વલકલ જોયા છે કોઈ દિવસ? વલકલ એટલું બરછટ હોય, એટલું બરછટ હોય, કોથરા કરતા વધારે બરછટ હોય. છોલાઈ જાય, પહેરાય નહીં. હવે એવા વસ્ત્ર સીતાજીની આગળ આવી, લો આ પહેરી લો. કેવી કઠોર હૃદય! એટલે તોછડાઈ અત્યારની તો કહ્યું 500-1000 ની નોટની માફક જ્યાં જુઓ ત્યાં વપરાતી મળશે, તોછડાઈ નરી. છતાંય બધા ચૂપ રહ્યા ને મુનિપટ એટલે ઋષિ મુનિઓ જે વલકલ વસ્ત્રો ધારણ કરતા હતા એ આગળ આવીને સામા ધરી દીધા. અને બહુ જ શાંતિથી ઉશ્કેરા થોડો કાબુમાં રાખ્યો, ઉશ્કેરા મૃદુબાની ખૂબ શાંતિથી બોલ્યા. કઈ 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 જે બોલ્યા છે કે જે રઘુવીર આમ જોઈએ તો કઈ કઈ જે પોતે સામે ચાલીને આ વાતને સ્વીકાર કરી લીધો છે કે હું આ પ્રમાણે કરીશ અને વચન આપ્યું છે ભગવાનને. કઈ કઈ જી પ્રત્યે એટલી બધી ઘૃણા નથી ઉત્પન્ન થવા દેવાની. ભગવાને બાલપણમાં માગ્યું છે કે તારે એક વચન, તારે મારું એક કામ કરવું પડશે. બધાએ તને નફરત કરશે, બધાએ તને ગાળો ભણશે, બધા તારા માટે કોઈ પણ સન્માન જેવું નહીં રહે, છતાંય તારે હું એ કરીશ બેટા. તારા માટે બધું જ કરવા માટે, મારી જાત સમર્પણ કરવા માટે તૈયાર છું. એટલા બધો લાડ કોડ, એટલો વાલ રામ પ્રત્યે કઈ કઈ જઈને હતો. અને એટલા માટે જે કઈ કઈ જે વસ્ત્રો આણીને મૂક્યા, પણ પાછા મૃદુબાની થી બોલ્યા છે કે અંદર હૃદયમાં કડવાશ રહેવા દીધી નથી. ઉપરથી જે ભગવાનની પાસેથી સ્વીકાર કરીને નાટક કરવાનું કહ્યું હતું કે આ બધું નાટક હું કરીશ, હું નાટકનું પાત્ર ભજવનારો હોય એને 2-5-25 હજાર આપતો હોય, પણ મંચ ઉપર રાજા થઈને આવે, પણ એ તો સમજને પાછળ જઈશ એટલે હું તો કંપનીનો નોકર જ છું, એ તો વધારે સમજે જ નહીં. એમ કઈ કઈ જઈએ પણ અંદરથી પાત્ર સારી રીતે ભજી બતાવ્યું, પણ સમજી કે હું તો એની માં છું. બોલી મૃદવાણી આગે ધરી, વસ્ત્ર આગે આગળ ધરીને બહુ જ શાણા શબ્દોથી બોલ્યા છે નૃપહી પ્રાણ પ્રિય તમર. હે રઘુવીર, એક સાચી વાત કહું કે તમારા પિતાજી તમને છોડશે, કારણ તમારી ઉપર એટલું બધું વાત્સલ્ય, એટલો બધો પ્રેમ છે કે એ તમને સહેજ પણ આંખેથી આગા થયેલા જોવા જરા ઈચ્છતા નથી. આંખ આગળથી સહેજ પણ દૂર થયેલા તમને જોવા ઈચ્છતા નથી એમ. અને તમે નૃપહી પ્રાણ પ્રિય, તમને એમ એમના જીવ જેટલા વાલા છો, જેમ કે માં તમારા જીવ જેવું વાલું છે, એટલે સહેજ પણ અળગા નહીં થવા દે. માટે હવે તમારે જે નિશ્ચય કર્યો છે, તમારે જે કરવું હોય તે કરો, કારણ શીલ સ્નેહ ને છાણઈ મહારાજ, તમારા પિતાજી તો વિવેક અને સહેજ પણ તમારો તમારા પ્રત્યેનો પ્રેમ અને એમની જે મર્યાદાઓ છે, શીલ મર્યાદા સ્નેહ પ્રેમ, એ સહેજ પણ બાંછોડ નહીં કરી શકે અને તમને જવા જ નહીં દે. ભલે વચન આપ્યું હોય તો છેવટે કહે છે ને દશરથજી, કોઈ પણ રીતે રામને મનાવી લાવો, ભલે મારો અપયશ થશે, ભલે હું નરકમાં જઈશ, બધું સ્વીકારવા માટે તૈયાર છું, પણ મારો રામ મારી નજરથી હળગો થાય એ મને સહેજ પણ સ્વીકાર્ય નથી. અને એટલા માટે કઈ કઈ પણ સમજી ગયા છે કે જો વધારે સમય હવે રહેશે તો રામનું હૃદય દ્રવિત થઈ જશે અને દુઃખી પોતાના ભક્તોને પણ જો ભગવાન સહ નથી કરી શકતા, તો અત્યારે તો દશરથજી મહારાજ પિતા તરીકે છે, એમનું દુઃખ કેવી રીતે સહન કરી શકશે? અને કદાચ નિર્ણય બદલી જાય તો, અને રામને વનમાં જવું જ છે. વનમાં કેમ જવું છે કે ભલે એક તો અવતાર કાર્ય છે અને બીજું કે સમસ્ત રાષ્ટ્રની પ્રજાની સાથેનો સંપર્ક, કઈ સમસ્યાઓ છે, કયા દુઃખ છે, પ્રજા કઈ રીતે પીડાય છે, રાજા થતા પહેલા પ્રજાની નો પૂરેપૂરો અભ્યાસ કરી લે, સત્તાના સિંહાસન ઉપર બેસતા પહેલા મારી પ્રજાને શું દુઃખ છે, કઈ સમસ્યાઓ છે, કઈ અગવડો છે, મોંઘવારી કેટલી અડે નડે છે, એ બધું તપાસ કરીને પછીથી સત્તા ઉપર બેસે. ઝૂંપડા નાના નાના વનવાસીઓ સુધી પહોંચી જાય છે રામ, ઋષિમુનિઓને મળે છે, વચ્ચે મળતા રાજા રજવાડાઓને પણ મળે છે, અને બધાની પરિસ્થિતિનો અભ્યાસ કરી અને છેવટે રામરાજ્યની સ્થાપના કરવા માટે વનમાં જવાનું છે. એટલા માટે કૈકેયીજીની વાતને તરત સ્વીકારી લે છે રામ.